શ્રી પ્રવચન સાર ગાથા 79 અને 80 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 42.
Thank you. દીવ હોવા છતાં દીવી રૂપે થાય, દીવ મોટો મુક્ત થાય, દીવ છતાં દાખલા લીધા છે. મારી પાસે આપણે રાજને સંભાળવા માંગતો પાપાને તો છોડી દીધો ને બધો, એ ત્યાં મકાન બનાવીને રહેવું છે. એ પણ પાપાને ભય એ પાયા ઉપર આત્માની શુદ્ધતાનું અંતર કરવું છે અને પૂર્ણ શુદ્ધતા કરી શકીએ એની તૈયારી હોય છે. છોડવાની બની તૈયારી હોય છે, પરિણામ જ એનું ફરી જાય છે. મનુષ્યોનો વાત છે, વ્યક્તિ છે, એમાં રહેવાના પરિણામ જ એના કામ કરતા. કોઈનો પગરવ પણ ન હોય એવી આધારે કઈ છે એવું સહજ અમે વિકલ પાયા વિના પૂર્વ ગ્રહવાસાદી રૂપમ સંત પહેલા ઘરમાં રહેવાનો વિકલ્પ છે ને, એની નિવૃત્તિ થવામાં આ વિકલ્પ આવ્યા વિના પૂર્વ ગ્રહવાસાદી રૂપમ પાપારંભન કરવા અન્ય ઉપસ્થિતો આ પુનઃ સમુદિત હોવા છતાં શુભ ચારિત્રમાં ઉદ્દેશ હોવા છતાં સમ્યક ઉપસ્થિતો વા સમ્યકપણે ઉપસ્થિત થયો છે, ઉદ્યમન થયો છે, શુભ ચરિત્રે શુભ ચરિત્રમાં સારી રીતે સારી રીતે બીજી કોઈ માયાચારપણે નહીં ધર્મભાવના છે. શિવચરિત્રમાં ઉદ્યમ થયો છે, ન જલ્દી જુદી મોહાદી ન જુદી જુદી ઉત્તમ મોહ રાગ જુદી તાન તો પણ જે રાગ દ્વેષ અને મોહને છોડતો શિવ ચારિત્રમાં પણ એને રાગ છે. જ્ઞાનીને રાગ આવે છે શુભ અને અશુભ, પણ એ રાગ નો રાગ જ્ઞાની નથી. રાગની અપેક્ષા એ જ્યાં હું પણ છું ત્યાં તો દ્વિત જ્ઞાનમાં સભાની અપેક્ષા વધતો છે. એના પર પછી જોઈએ તો એ રાગ નો જ્ઞાતા છે. એનો રાગ માત્ર પરદ્રવ્ય વર્ત મનાય છે. એ પડખો એવું છે જ્ઞાનને કે જેના રાગનું દુઃખ પણ એ વેદે છે. ત્યારે અશુભ હોય તો પણ દુઃખ પણ એ વેદે છે અને શુભ હોય તો પણ એને દુઃખ પણ એ વેદે છે. એક પડખા સુધી માત્ર જાણે છે, જ્ઞાતા છે, એમ બે પડખા એક સાથે છે. જ્ઞાની કઈ ઈચ્છા કરતા નથી, કેમ આવે છે? જ્ઞાની કઈ ઈચ્છા કરતા નથી, પણ જે વ્યક્તિને તે ઈચ્છા સહિત પ્રવૃત્તિ જોવામાં આવે છે એમ એને બે વચ્ચે ફરક શું છે? એક ઈચ્છાને જાણે છે, એક ઈચ્છાને કરે છે. ઈચ્છા કરે છે, ઈચ્છા એને થાય છે ત્યારે એ કર્તૃત્વ ભાવે કરે છે, એને થાય છે. આમ તો ઈચ્છા જ્ઞાની ને અજ્ઞાની બંનેને થાય છે. એક જાણે છે ને એક કરે છે, એવો બે ભાવ કરે છે ઈચ્છાની સાથે સાથે. એક જાણવાળું કરે છે અને એક કરવાળું કરે છે. ઈચ્છા કરવાળું ભાવ કરે છે, ઈચ્છા થાય છે ત્યારે ત્યારે એનો એમાં રસ વિવડાય છે. આ બરાબર છે, આ કર્તવ્ય છે. અને એક સ્વખેડપણે એનો નકાર કરે છે. હું તો જાણનાર છું, ઈચ્છા થાય એ ઈચ્છા મને ઉભી નથી, પણ હું પરગ્રહ છું, નિરપેક્ષ છું. ઈચ્છા તો એ પરગ્રહની અપેક્ષા કરે છે, અને મારું સ્વરૂપ તો પરગ્રહથી જાણનાર માત્ર છે. બેના પરિણામમાં તે છે. શુભ ચરિત્ર, શુભ ચરિત્રમાં ઉદ્યમવંત હોવા છતાં ન ત્યજતી સુધી મોહ રાગ દ્વેષાન, એ મોહ રાગ દ્વેષની જે છોડતો નથી, એ તેને ચાહે છે. ન લભતે તો આત્માને સિદ્ધમ નથી, તેથી શુદ્ધ આત્માને પ્રાપ્ત થતો નથી. ઈચ્છાના રાગની પ્રાપ્તિમાં સંતુષ્ટ છે, ઈચ્છાથી સંતુષ્ટ છે, શુભ આચરણથી સંતુષ્ટ છે, એ પ્રગટ મિથ્યાદૃષ્ટિનું લખાણ એ મારી પાપનો અધિકાર છે. ત્યાં લખણ બાંધ્યું કે શુભ ભાવ થાય અને એમાં જેને સંતુષ્ટ થાય, કીર્તને થાય, સારું કર્યું કર્યું એવું થાય, એ પ્રગટ મિથ્યાત્મ લખાણ છે. એક કલાક સાથે તો થાય છે, બીજું કાંઈ નહીં. તો એવો સંતોષ માનનાર મિથ્યાથી તો કહો તો તરફ અરે કલાક સ્વાધ્યાય થાય છે ને એના બીજાનો ટાઈમ નથી. આપણે દોઢ કલાક સાથે આપણો તો થાય છે, નજર દે બીજા ઉપર. તારું સ્વાધ્યાય પર લક્ષે શું કરે છો એની આ સાબિતી. અને સ્વાધ્યાયમાં પ્રથમ જ પરલક્ષે સ્વાધ્યાય કરવાનો નિષેધ છે. જો તું સ્વાધ્યાય કર તો પરલક્ષે તો કરીશ નહીં, કર તો પરલક્ષે કરીશ નહીં, નહીતર સ્વાધ્યાય જ કરજે. ના કરે એના કરતા તો સારો કરવો. આ ન્યાય છે અને આ અપેક્ષા છે. ભલે પદલક્ષ કરે તો ખરો એમ રાખે કે નહીં એમ
કરવા માટે એને કહેવામાં નથી આવતું
એનો વિસ્તાર છે. कोपी मोक्षार्थी परम उपेक्षा लक्षण परम सामायिक पूर्व प्रतिज्ञाय पश्चात विशेष साधक शुभोपयोग परिणत्या मोहित अंतरंग सन निर्विकल्प समाधि लक्षण पूर्वोक्त सामायिक चारित्र अभाव से निर्मो शुद्धात्म तत्व प्रतिपक्ष भूतान मोहादिन न तेजसी तेजति यदि से तरी दीन सिद्ध सदृशम निज शुद्धात्मान न लभत इति सूत्रार्थ एक वाक्य में पूर्व गई कोई कोई पण मोक्षार्थी कोई मोक्षार्थी कोई पण मोक्षार्थी मोक्ष इच्छा थी बीजी इच्छा थी ग्रीवी थाय से એને ભાવ તો પહેલાં એવો છે કે મારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે માટે હું જિંદગી અમારે આત્માની પ્રાપ્તિ કરવી છે ત્યારે અહીંયા આવીએ છીએ ને સારી જ વાત છે આવી ઠંડીમાં હું તો બે દિવસ ચૂકડે પામવા માટે ભાવ જરા નીકળ મોક્ષાર્થી લીધું પરમ ઉપેક્ષા લક્ષણ પરમ સામાયિક પૂર્વ પ્રતિજ્ઞા પહેલા તો પૂર્વ એટલે પહેલા તો એ પ્રતિજ્ઞા કરે છે કે સર્વ જગત થી પરમ ઉપેક્ષા જેનું લક્ષણ છે એ પરમ સામાયિક ને અંગીકાર કરો સામાયિક ચારિત્ર સમ્યક પ્રકારે આત્મા માં સ્થિર થવું એવા આત્મસ્થિરતારૂપ ચારિત્રને હું અંગીકાર કરું છું કે જે આત્મસ્થિરતાથી આખા જગતની ઉપેક્ષા વર્તે ક્યાંય કોઈની અપેક્ષા ન હતી નહીં થયા પછી સંઘના બધા મને વંદે મારા મુનિપદ ને બધા વંદન કરે મને વંદન કરે મારે કોણ નમસ્કાર કરે છે કોણ કરતો નથી એવી અપેક્ષા મુનિ ન હતી પરમ સામાયિક ના જે ચારિત્ર છે પરમ અપેક્ષા લક્ષણ છે કોઈની અપેક્ષા રાખતા નથી વંદે ચક્રી તથા કેટલા વર્ષ પહેલા બને 6 વર્ષ પહેલા કોઈ વર્ષ થઈ ગયા કે છે એવી પહેલા પ્રતિજ્ઞા કરે પશ્ચાત પછી વિષય સુખ સાધક શુભોપયોગ પરિણત્યા પછી શુભ ઉપયોગમાં એટલો રચો પચો રહે કેવો શુભ ઉપયોગ કરે ઘણો શુભનો ઉપયોગ કરે એવો છે કે વિષય સુખનો એ સાધક છે એના ફળમાં એને 5 ઇન્દ્રિયના વિષયોનું સુખ મળશે બીજું કાંઈ એને મોક્ષ મળશે નહીં સુખો લીખું છે કે ગોળ ગોળ લીખું છે પશ્ચાત વિષય સુખ સાધક શુભોપયોગ પરિણત્યા મોહિત અંતરંગ સન જેના અંતરંગમાં હૃદયમાં એ શુભ ભાવ પ્રત્યેનો મોહ ગયો નથી મોહિત થયો થકો મોહિત રહ્યો થકો શુભયોગ અને એના ફળમાં જેને મોહ થયો છે અદભુત ચૈતન્ય રત્નાકર છે એનું આકર્ષણ એને નથી એવા નાયક સ્વભાવ ભાવનું એને આકર્ષણ નથી પણ શુભ ભાવનું એને આકર્ષણ છે એટલે એના પ્રત્યે એને મોહ થયો છે એવું મોહિત અંતરંગ મોહિત જેનું અંતરંગ જેનું મોહિત છે અંતરંગ અંતઃકરણ એ જેનું મૂળ કઈ છે? નિર્વિકલ્પ સમાધિ લક્ષણ પૂર્વોક્ત સામાયિક ચારિત્ર અભાવે એને નિર્વિકલ્પ સમાધિ જેનું લક્ષણ છે એવું સામાયિક ચારિત્ર નો એને અભાવ વર્તે છે. એ સામાયિક ચારિત્ર માં કદી આવતો નથી. નિર્વિકલ્પ સમાધિ લક્ષણ પૂર્વોક્ત સામાયિક ચારિત્ર અભાવે થકી એના અભાવ હતા. નિર્મો શુદ્ધાત્મ તત્વ પ્રતિપક્ષ ભૂતાન મોહાદિન નથી. નિર્મો એવું જે શુદ્ધ આત્મ તત્વ છે એથી પ્રતિપક્ષ એવો જે મોહ છે એને છોડતો નથી, ન તિલતી, અને એને ન છોડતો હોવાથી જીનસિદ્ધ સદ્રશમ કેવો છે આત્મા? જીનસિદ્ધ સદ્રશમ સ્વરૂપ છે એની પ્રાપ્ત. શુભ ઉપયોગ ના મોહમાં પડેલો જીવ આ ગાથાની ટીકામાં અમૃતચંદ્રાચાર્ય અભિસારિકા નો એને અભિસારિકા સમાન શુભોપયોગ પ્રણતિ એનાથી અભિસાર પામતો હતો એનું મિલન એકત્વ કરે છે. આ શુભયોગ કર્તવ્ય છે અને એને એ જ ત્યાં સર્વસ્વ થઈ પડ્યો છે. તેથી જીનસિદ્ધ સદ્રશમ શુદ્ધાત્માન નલવત એથી એને જીનસિદ્ધ સદ્રશ એવો જે પોતાનો આત્મા છે નિજ શુદ્ધાત્મા છે એનો એને તિરસ્કાર વર્તે એનો તિરસ્કાર કરે છે. એ નદી જેમ ધૂતાને કોઈ બધું ભરે છે ને બહુ પૂર્વગ્રહ થયો હોય એમ તો હું જોઉં છું ને મને કાળ વ્યાપે બહુ ગુસ્સો આવે ત્યારે એમ ભૂલ મને કે એને જોઉં છું ને મને તો કાળ વ્યાપી જાય છે એમ એ શુદ્ધાત્માથી એટલો વિરુદ્ધ થઈ જાય. સામાયિક ચારિત્ર ને પ્રાપ્ત કરતો નથી. સુદર્શન ન લગત એમ મેળવતો નથી કે એનાથી વિરુદ્ધ વર્તે વિરોધી થઈને વર્તે છે. બારમાં જો કોઈ વિરોધી થાય તો બરાબર લક્ષ જઈએ આપણો વિરોધી છે આપણો વિરોધી છે પણ આ અંદરમાં શું તારો વિરોધી છું એનું શું એનું કાંઈ નહીં એનું એ મૂળ ઉપર એનું લક્ષ કે ધ્યાન જ રહેતો. પોતાનું સ્વરૂપ છે પોતે પણ પોતે જ એમાં એનાથી વિરુદ્ધ ભરતે છે. હું ત્રિકાળી નહીં હું આવો નહીં જીનથી જે સદ્રશ હું નહીં એમ કહે છે. હું ફલાણો હું આવો હું વાણીઓ હું રાજા હું મનુષ્ય હું ફલાણો હું સ્ત્રી હું પુરુષ એમાં હું જીનથી સુદ્રશ નહીં એમ આ એ આવી જાય છે. એટલું બોલવાને વિચારવા પૂરતું કાય છે અને માનવામાં હું એવો નહીં એમ આમ કેમ મેળ ખાય છે? જો બોલે છે ને વિચારે છે તો એમ કા માનતો ને જાણતો નથી? માનતો ને જાણતો તો નથી ને, એના સાથે ક્યાં મતલબ છે? એના પરિણામમાં સાથે એ કઈ અંદર પરિણામ એ
પરિણામ કેમ કે છે?
મનોબુદ્ધિ થાય એનું પરિણામ છે. એવું જ પોતાને અનુભવે, એવું જ પોતાને જ્ઞાનમાં ભાસે અને મનુષ્યાદિ રૂપે નામ પડ્યું છે એવા રૂપે ભાસે નહીં. નામ તો કઈ ને કઈ પડ્યું છે એવા નામ પડે તો સાદલો આપે એમ છે. રીતે તો નામ નો નહીં નાખે. આ દેહ ધારીથી મનુષ્ય દેહ ધારણ કરીને બંને પાંચ પંદર દી અને કઈ નથી કરતા, બહુ પરંતુ પણ સુધી નામ પડે તો પણ એનો મહિમા કરે. હા, એ તો ભગવાન કહે છે કે નામ જ તારું પૂછું છે. જે નામ તારું પડ્યું છે એ નામ તારું પૂછું છે, એવો નામ ધારી ખરેખર હું શુદ્ધાત્મા હોવા છતાં એને કોઈ મનુષ્ય માનીને કોઈ નામ વાળો જાણ્યો માન્યો એવો ભાસવો એ તો નિષ્પદમાં રાજી થવા જેવો. ઉચ્ચ પદવી ધારી હોવા છતાં નિષ્પદમાં એને રાજી થવા જેવો. આગળ ચાર વધારાની ગાથા આવી ગઈ છે, હવે પાંચમી છઠ્ઠી બીજી બે વધારાની. અથવા શુદ્ધો ઉપયોગ અભાવ યાદર્શન જીનસિદ્ધ સ્વરૂપ ન લભતે તમે એવું કથાયતી. હવે શુદ્ધોપયોગના અભાવે યાદર્શન જે રીતે જીનસિદ્ધ સ્વરૂપ ન લભતે જીનસિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરતા નથી તેને કહે છે. તો સંયમ અપસિદ્ધો સિદ્ધો શબ્દાપો વગ મગ કરો અમારા કુરિંદમ મહિલો દેવો દોરીથી રખો. એમાં દરામાં અરવિંદ ભગવાનની વાત છે, બીજામાં શિવ ભગવાન તો સંયમ અપસિદ્ધો. સમસ્ત રાગાદી પ્રભાવે ઈચ્છા ત્યાગેન સ્વરૂપે પ્રોતપનમ વિજયનમ તપની વ્યાખ્યા કરી. સમસ્ત રાગાદી પ્રભાવની ઈચ્છાનો ત્યાગ અને સ્વસ્વરૂપમાં પ્રોતપન, સારી રીતે સ્વસ્વરૂપમાં પ્રતાપન થવું, પ્રતપનમ એટલે વિજયનમ સ્વરૂપમાં વિજય મેળવવો એને તપ કહેવામાં આવે છે. બહિરંગે ઇન્દ્રિયો બહિરંગ ઇન્દ્રિયો પ્રાણ સંયમ બલીને સ્વશુદ્ધાત્મનું સંયમના સમરસી ભાવેનો પરિણમનમ સંયમ સંયમ તપ સંયમ બે લીધું ને. બારમાં ઇન્દ્રિયો પ્રાણ અને સંયમના બળથી ઇન્દ્રિય પ્રાણની કોઈ પર વિષયની પ્રવૃત્તિ જેમાં નથી અને સ્વશુદ્ધાત્માની પોતાના નિજ શુદ્ધાત્મામાં સંયમથી સંયમનાથ સંયમથી સમરસિ ભાવે ન વિતરાગ ભાવ સમરસ ભાવમાં પરિણમન કરવું એને સંયમ કહેવામાં આવે છે. એટલું બાહ્ય સંયમ નહીં પણ વિતરાગ ભાવ સહિત બારના પાંચ ઇન્દ્રિયના વિષયની પ્રવૃત્તિ ન રહેવી જોઈએ એને સંયમ કહેવામાં આવે છે. તાભ્યામ એ બંને પ્રસિદ્ધો જાત ઉત્પન્ન તપ સંયમ પ્રસિદ્ધ એ બંનેથી જે પ્રસિદ્ધ થયા છે ઉત્પન્ન થયા છે એને તપ અને તેને પ્રસિદ્ધ તપ અને સંયમ કહેવામાં આવે છે. શુદ્ધો શુદ્ધાદિ અષ્ટદોષ રહીત ભગવાનની વાત છે ને કે દેવ હોવા છતાં જેને ક્ષુધા વગેરે અઢાર દોષ નથી અષ્ટાદશ દોષ રહીત ક્ષુધા વગેરે અઢાર દોષ એને નથી. સગ અપવગ મગ કરો સ્વર્ગ પ્રસિદ્ધ કેવળ જ્ઞાનાદિ અનંત તુષ્ટ વિલક્ષણો અપવર્ગો મોક્ષ તસ્ય તસ્યો માર્ગમ કરોતી ઉપદેશથી સ્વર્ગ અપવર્ગ માર્ગ કરો એવા છે અરવિંદ ભગવાન કે સ્વર્ગ અને અપવર્ગના માર્ગના કરનારા છે. એટલે સ્વર્ગ અને અપવર્ગના માર્ગના કરનારા છે એટલે જેનો ઉપદેશ સાંભળતા સ્વર્ગમાં અને મોક્ષમાં જીવ જાય છે. સાંભળે અહીંયા મનુષ્ય થઈને સ્વર્ગમાં અને મોક્ષમાં જાય છે. એવું છે કે સ્વર્ગ પ્રસિદ્ધ હોય સ્વર્ગ તો પ્રસિદ્ધ છે કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટ લક્ષણ અપવર્ગ જેને કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ સુખ અનંત સુખ અનંત સત્ય છે એવો જે અપવર્ગ છે અપવર્ગ એટલે મોક્ષ છે તેના માર્ગને જે કરે છે કરોથી ઉપદેશથી કરે છે અથવા ઉદ્દેશે છે એને કરે છે એમ કહેવામાં આવે છે. એવા સ્વર્ગ અપવર્ગના માર્ગના કરનારા છે. અમર અસુર અસુરની મંદિરો તદપદ આવેલાથી જી અમરો અસુરેન્દ્રજી મહિતો મહિતો પૂજિતો અમારા સુરેન્દ્ર મહિતો શું છે કે સુર અને અસુર તદપદ આવેલાથી તે પદના અભિલાષી દ્વારા જેને પૂજવામાં આવે છે. ભગવાનની પૂજા કરે છે એમાં ભગવાન પદના અભિલાષી છે તે ભગવાનની પૂજા કરે છે. હું ભક્ત રહું ને એ મારા ભગવાન રહે એમ છે. તદપદ અભિલાષી જે તે પદના અભિલાષી છે અભિલાષી જોઈએ તેના વડે એ વાસુ અને અસુરિંદ્રો દ્વારા જેમ પૂજા કરવામાં આવે છે અથવા જેને મહિમા કરવામાં આવે છે મહિત અથવા પૂજિત તો એવમ ગુણ વિશિષ્ટો અર્હન દેવો ભવતી એવા ગુણ વિશિષ્ટ જેના છે તેને અર્હન દેવ કહેવામાં આવે છે. તો એવો ભગવાન લોકાવિર શિખરસ્થ સન સિદ્ધો ભવતી એ જ ભગવાન જ્યારે લોકના અગ્ર શિખરમાં સ્થિર થાય છે ત્યારે વિકસિત થાય છે. જીન સિદ્ધ સ્વરૂપમ જ્ઞાતવ્યમ એને જીન સિદ્ધ સ્વરૂપ જાણવું જોઈએ. આગળ કહ્યું ને જીન સિદ્ધ સ્વરૂપ એવો પોતાનો આત્મા તો કેવા જીન છે આવા જીન અરિયંત છે અને લોકાગ્રહ સ્થિર થાય છે સ્થિર છે એવા જીન સિદ્ધ સ્વરૂપને જાણવી કેવું સ્વરૂપ ભગવાનને જાણવું આ બધું ને કેવા સ્વરૂપને બાંધતા નથી શુદ્ધોપયોગના અભાવમાં અથવા શુદ્ધોપયોગ ભાવે યાદરખમ જીન સિદ્ધ સ્વરૂપનું ન લગતે જે શુદ્ધોપયોગના અભાવમાં જીન સિદ્ધ સ્વરૂપને પામતા નથી તે જીન સિદ્ધ સ્વરૂપ કેવું છે તમે એવું કહી હતી તેને કહેવામાં આવે છે કે જીનના સ્વરૂપને અને સિદ્ધના સ્વરૂપને કહેવામાં આવે છે. ઉદ્ગાથામાં જીન એટલે હરિયંતનું સ્વરૂપ કહ્યું, હવે નીચેની ગાથામાં સિદ્ધનું રૂપ કહેવામાં આવશે. અથ તમ ઇથમ ભૂતમ નિર્દોષી પરમાત્મનમ જે શ્રદ્ધતે મન્યંતે તે અક્ષય સુખમ લગંત ઇતિ પ્રજ્ઞા પડતી. આવા જે નિર્દોષ પરમાત્મા છે, પરમાત્મા કહેવા ને એને સદોષ કહેવા, એ બે વાતની મેળ ખાતો માને છે ને. લોકો પરમાત્માનું સ્વરૂપ, પરમાત્માની ઈચ્છા થાય, પરમાત્મા આમ કરે, પરમાત્મા વિરુદ્ધનું સંચાલન કરે, પાલન પોષણ કરે, રચના કરે, ન્યાય કરે, લોકોનો ન્યાય કરે છે, જેને એટલે દોષ કરે ને ગુનો કરે ને દંડ આપે, એટલું પરમાત્મા ન લીધો. પણ નિર્દોષ એવા જે પરમાત્મા છે, એને જે શ્રદ્ધે છે અથવા માને છે, શ્રદ્ધથી માને છે, તે અક્ષર સુખમ લગન, તે અક્ષર સુખને માને છે. એટલે કે પરમાત્માનું સ્વરૂપ જે દૂષિત માને છે, સદોષ પરમાત્માને જે માને છે, તે અક્ષર સુખને પામતા દોષ નો હોય એને પરમાત્મા કહેવામાં તે અક્ષર સુખન, તે અક્ષર સુખને પામે છે. દોષ સહિત ભગવાનને સ્વીકારવા અને અક્ષય સુખની પ્રાપ્તિ થવી, બે વાતને વિરુદ્ધતા છે, કોઈ રીતે મેળ ખાઈ નહીં. પ્રજ્ઞા પૈકી તમ દેવ દેવ દેવમ વિધિવર પ્રથમ ગુરુ કિલોયસ્થ પૌર્ણમંતી દેવી મનુષા સુખમ અખમ દેવ 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 ના પણ દેવ થયું છે. દેવ દેવા સૌધર્મ ઇન્દ્ર પ્રભ્રતે તેષામ દેવ આરાધ્યો દેવ દેવ દેવસ્તમ દેવ દેવ દેવમ વ્યાખ્યા. સૌધર્મ છે એ દેવ ના પણ દેવ છે. સૌધર્મ ઇન્દ્ર સૌધર્મ ઇન્દ્ર કોણ છે? એ દેવ ના પણ દેવ છે. સૌધર્મ ઇન્દ્રની સ્તુતિ કરે, વિશ્વના જે દેવો છે એ ઇન્દ્રની સ્તુતિ કરે કે અમારા દેવોના પણ તમે દેવ છો, એ દેવોના દેવના પણ જે દેવ છે, એમ કેમ ત્રણ દેવ લીધા છે. દેવ દેવ દેવમ દેવ દેવમ તો કે છે કે દેવના દેવ છે, પણ દેવ દેવમ દેવમ સૌધર્મ પર્યંત જે દેવ છે અને જે આરાધ્ય છે તેસામ આરાધ્યો સૌધર્મ પ્રભૃતિ સૌધર્મ પર્યંતના દેવો તેના આરાધ્ય છે. સૌધર્મ ઇન્દ્ર પણ જેને વંદન કરે છે, દેવના પણ જે દેવ છે એના પણ જે દેવ છે અથવા આરાધ્ય છે. જીતેન્દ્રિયત્વેન નિરશુદ્ધાત્મની યત્ન પરાસ્તી યુત તેષાં વરા ગણધરદેવાદેવ તેજ્યોપિ વૃષભ પ્રધાનો યુતિવર વૃષભસ્થમ યુતિવર વૃષભમ. જીતેન્દ્રિયત્વેન જીતેન્દ્રિય હોવાથી નિરશુદ્ધાત્મની પોતાના શુદ્ધાત્મામાં યત્ન પરાહા જે યત્ન પર પ્રયત્નવંત છે, પોતાના નિજ શુદ્ધાત્મામાં જીતેન્દ્રિય થઈને જે અતિ ઉદ્યમવંત છે, પરાહા એટલે શ્રેષ્ઠ છે. યત્ન પરાહા યત એટલે મુનિઓ, મુનિઓ તેષામ જે મુનિઓમાં પણ વરાહા એટલે શ્રેષ્ઠ છે. શિવાજી ગણધરદેવ ગણધરદેવ આહા શિવોપી તેમાં પણ જે વૃષભ છે, વૃષભ છે જે પ્રધાન છે એનાથી પણ જે પ્રધાન છે યતિવર વૃષભસ્થમ તેને યતિવર વૃષભ એટલે યતિઓમાં પણ પ્રધાન કહેવામાં આવે છે. આ ગણધરની વાત લીધી જીતેન્દ્રિયત્વનો જીતેન્દ્રિય પણ હોવાથી અને પોતાના નિજ શુદ્ધાત્મામાં જે પ્રયત્નપરાયણ અતિશ્રી ઉદ્યમ છે દિન રાત અહોરનિશ જે શુદ્ધાત્માના પ્રયત્નમાં લાગેલા છે, પ્રયત્ન છોડતા નથી એમ છે. ખરેખર તો ખાતા પીતાને ઊંઘતા નથી, પ્રયત્ન ની આડે ખાતા પીતાને ઊંઘતા નથી એમ કહેવામાં. એવા જે મુનિઓ એવા મુનિઓમાં પણ જે શ્રેષ્ઠ છે એટલે શ્રેષ્ઠ એવા જે ગણધરદેવ ગણધરદેવા આદે એ વગેરે તેઓમાં પણ જે વૃષભ છે તે પ્રધાન છે એને યતિવર વૃષભ એને યતિવર વૃષભ કહેવામાં આવે છે. ગતિવર વૃષમ મૂળમાં ગુરુમ તિલોયસ્ય અનંત જ્ઞાન આદિ ગુરુ ગુણ હૈ ત્રૈલોક્ય ગુરુસ્તમ ત્રિલોક ગુરુ અનંત જ્ઞાનાદિ જે મહાન ગુણો છે એ ગુણો દ્વારા જે ત્રણ લોકમાં પણ મહાન છે તેને ત્રિલોક ગુરુ કહેવામાં આવે છે. પોતાના ગુણને લઈને મહાન છે, બીજી પુણ્યને લઈને માન છે એમ કહ્યું. પ્રગટ થયા છે ને આપણને અનંત જ્ઞાન અનંત દર્શન અનંત આનંદ વગેરે પ્રગટ થયા છે એનાથી જે માન છે ત્રણ લોકમાં ગુરુ છે અથવા ત્રણ લોકમાં માન છે. તમ વિક્ષમ ભૂતમ ભગવતમ એવા જે ભગવાન છે એ મનુષાદયો હો દ્રવ્યભાવ નમસ્કારાભ્યામ પ્રણમંતી આરાધયંતી એવા જે ભગવાન છે એ મનુષ્ય વગેરેથી તેને દ્રવ્યથી અને ભાવથી નમસ્કાર કરે છે. દ્રવ્યથી એટલે હાથ જોડીને સ્તુતિ વગેરે કરીને ભાવથી એટલે પરિણામથી નમસ્કારાભ્યાન નમસ્કાર દ્વારા પ્રણામ કરે છે. પ્રણામંતી આરાધનથી પ્રણામ કરે છે અથવા આરાધન કરે છે એવું એવા ભગવાનનું જે પ્રણમન કરે છે આરાધન કરે છે તે સુખમ અખયમ જંતિ તેને અક્ષય સુખની પ્રાપ્તિ થાય. તદારાધન આરાધના ફલેન પરંપરા અક્ષય અનંત સૌખ્યમ જ્ઞાનથી લોકંત પરંપરા થાય છે કેમ કે સિદ્ધું તો દેવલોકની પ્રાપ્તિ થાય છે. એવા સિદ્ધન અરંતને પ્રણામ કરતા આરાધન કરતા સ્તુતિ વંદના કરતા સ્વર્ગ મળે છે અને પછી મોક્ષ મળે છે. એટલે એને આરાધના ફળમાં પરંપરાએ અક્ષય અનંતની પ્રાપ્તિ થાય છે એવો સૂત્રનો અર્થ છે. બે લાખમાં હવે મારે મૂળની સેનાને કઈ રીતે જીતી એમ તેને જીતવાનો ઉપાય વિચારે બહુ પ્રસિદ્ધ લાખા છે. અનાદિનો દર્શન મૂળ છે એ કઈ રીતે ટળે એનો અહીંયા ઉપાય દેખાડવામાં આવ્યો છે. કઈ રીત એની રીત અહીંયા બતાવવામાં એ રીતે મહત્વ છે. અરંતમ દવત ગુણત પદ્ય જાણવી અપાણ તો મારી આવી જ પર્યાય થવાની હું મારો સ્વભાવ લાયક એવું મારું સ્વરૂપ છે. પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લઈ પામે, તેનો મોહ નાશ પામશે વા નાશ નહીં પામે એમ કહ્યું. અવશ્ય નાશ પામે છે, નાશ પામે પામે ને અને અરવિંદ સ્થાપના કરી હોય મારે મોક્ષ કરવો જ છે, સુધાત્માની પ્રાપ્તિ કરવી છે, સ્વરૂપને પ્રાપ્ત કરવું છે, મારા સ્વરૂપને દૂર રહું ને મારા સ્વરૂપને ઊંડો અનુભવ એ કેમ બને, એને તો વધારે અંત સંશોધન થાય એવો વિષય છે. અરવિંદને જાણવાની વાત છે, અરવિંદને ક્યાં નથી જાણતા, દિલથી દૂધ ને શું રહી ગયું, હવે જાણ્યું તો ખુલ્લું શું રહી ગયું, યથાર્થપણે જાણ્યું અયથાર્થપણે
જાણ્યું.
હાલમાં શું સામે આવે પત્નીએ કહ્યું કે આ તમે રાગો છો, કોઈ ઘરમાં શું એવો લાગ્યો? મારા ખ્યાલમાં છે આ કબાટ ખોલ્યો તો કે મારા ખ્યાલમાં ઉપાડીને દાગીના ઉપાડીને હાલતો થયો કે મારા ખ્યાલમાં છે કે કપાળ તમારો ખ્યાલમાં છે એમ શું કે એમ કહેવાય છે કે કપાળ તમારો જાણો ક્યાં તો થાય એનો આખો આવ્યા ના તેનો મૂળ અવશ્ય લઈ પામે છે, નિયમથી એનો મૂળ નાશ થાય થાય ને નિર્મૂળીવા પોતાના સ્વરૂપને જાણે કે મારું આત્મ સ્વરૂપ મૂળથી રહીત છે, અનાદિ અનંત મૂળથી રહીત શુદ્ધ છે, એમ શુદ્ધ જાણનાર તે મૂળ સહિત નથી જાણતો, પોતાના નિષ્ઠ આત્માને નિર્મૂળી આત્માને જાણનાર મૂળ સહિત જાણે છે, એ જાણનાર જ મૂળ રહીત પર્યાય હોય. રાગમાં આવું શુદ્ધાત્માનું સ્વરૂપ જાણવાની શક્તિ છે, જ્ઞાન જાણે તો જ્ઞાન મો થઈ જાણે એવું બનતું નથી, જાણતું એ કલ્પના કરે કે આવા અરિયંત હોય, આવા અરિયંત હોય, આવા અરિયંત હોય, પણ એનું એને જ્ઞાન છે એમ બિલકુલ છે. વિચારવા જેવો તો વિશ્વ થવા બીજું કામ કરે છે એમ તેનું કે જાતા નથી, વિચાર માગી લેવો એમાં અફર વાત છે, એમાં ફેર પડે એવું કે નથી. અને એમનો દેખાતું કઈ તારામાં ફેર રહે છે એનો શું વિચાર
દેખાડે મને
કોઈને માનતો નથી, ખરેખર એમ પણ છે ને જોડી નામ જે ખરેખર અરહંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે જાણે છે, એ ખરેખર આત્માને જાણે છે. દ્રવ્યત્વ ગુણત્વ પર્યાય થયું પરિચ્છ નથી તો ખરું આત્માન પરિચ્છ નથી, કેમ કે બંનેમાં ફેર છે. આમ તો ખાંડને ગુણીમાં બબી મારે ચોખાની ગુણી હોય, નમૂનો કાઢે નાખી ચોખાની ગુણી આવી છે એમ નક્કી કરે. ચોખાના તપેલામાં એક દાણા દાબીને નક્કી કરે કે બધા ચોખા ચડી ગયા, બધા ચોખાના દાણાના ગાબા પડતા છે, કોક ન પીડ્યો હોય તો ચમચા ઉપર બે દાણાને ચડાવી દાણાને દાબે ખબર પડે ચોખા ચડી ગયા. આ તો આખો અરિયંતનો આત્મા બતાવે છે, દ્રવ્યથી ગુણ છે ને પછી પોતાના આત્માને ન જાણે એ તો પ્રશ્ન જ રહેતો એમ થાય કે અરિયંતને જાણે એ આત્માને ન જાણે એ પ્રશ્ન જ રહેતો નથી, અને આત્માને જાણે એનો મોક્ષ ન થાય એ પ્રશ્ન જ રહેતો નથી. કેમ ભાઈ આમાં શું પડે છે? અરવિંદને જાણે આત્માને ન જાણે એમ બની શકે તો એને જાણ્યું શું? ઓરિયન્સ છે એવો જ આ આત્મા છે. જેવો ઓરિયન્સ નો દ્રવગુણ પર્યાય છે આત્મા છે, એવો જ આ આત્મા હોવાથી એને જાણે ને આ આત્મા ને ન જાણે એ કેમ બની શકે એમ કે. ચાલો આ એક પ્રશ્ન છે. અને આત્માને જાણે અને એને મોક્ષ ન થાય એ કેમ બની શકે. આમાં બીજા પ્રશ્ન ને અવકાશ છે જ્યાં બીજા ક્યાં છે એમ જાણવામાં શું કરવો અવકાશ રાખે છે. જે બોલવામાં અવકાશ રહી શકતો નથી તો એમ જાણવામાં શું કરવા રાખે
છે.
આમ દેખાય છે કે દલીલ નથી માટે મૌન બ્રહ્મ છે. વસ્તુસ્થિતિ આમ હોવી આમ જ હોવી સંભવે છે, બીજી રીતે હોય શકે જ નહીં. પછી દલીલ ગોતી તો દલીલ ગોતી કાઢવી દલીલ નથી કરતી. પછી એમ કે છે હું પેલા ગરીબ હતો માટે આ સોનામાં કિંમત છે એમ કે છે હું ગરીબ છું એટલે મારા સોનાની કિંમત જુદી, મારી રૂપિયાની નોટના પોણા સોળ આના ને બીજા બધાના શ્રીમંત વાળાના સોળ આના ને મારા પોણા સોળ આના એમ કોઈ ચલાવે છે. જે સિક્કો છે એમાં કોઈ વસૂલી ચલાવે છે એમાં તો ચાલે નહીં. આવી વાત જે ખરેખર અંતને દ્રવપણે ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે ખરેખર આત્માને જાણે છે. કારણ કે બંનેમાં નિશ્ચયથી તફાવત નથી. કેમ કે ખરેખર બંને એક સ્વરૂપે એક જેવા છે તેથી બંનેમાં બિલકુલ ફેર છે. ત્યાં ફેર નથી પછી આ જણાય તો જણાય અને આ ન જણાય એ પ્રશ્ન રહેતો